સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 76, પ્રસારણ તારીખ 10 જુલાઈ 2008.
બીજા રાઉન્ડનો વરસાદ આવવાથી ખુશખુશાલ અને જ્યાં બીજો વરસાદ ખેંચાયો છે એવા બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છ જિલ્લાના ચિંતાતુર ખેડૂત મિત્રોને આજે ફરી એકવાર આશાભર્યા નમસ્કાર.
લાલ, ખેતીમાં બસ આ એક જ વાતનું દુઃખ છે, વરસાદ વધારે આવે તોય પાક સારો ના ઉતરે અને વહેલો મોડો થાય કે ખેંચાય તો પણ ચિંતા.
પરંતુ આ ચિંતા ઓછી થાય એ માટે સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવનારા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામ બીઓકના બાહુભાઈ જેવા મિત્રો પણ છે. વળી આપણે એક વડીલ ખેડૂત સાયલા તાલુકાના નડાળાના મૂળભાઈ સરસ દાખલો આપે છે. હા, એ કહે છે કે બાદશાહ અકબરે એકવાર એક ખેડૂતને પૂછ્યું કે વરસાદ કેવો અને કેટલો જોઈએ. એટલે પેલો ખેડૂત કે મે જેવો.
એટલે
તો બાદશાહને સમજાયું નહીં, એટલે બિરબલે એમને સમજાવ્યું કે મે એટલે એક ધારો, નિયમિત, નહીં વધારે કે નહીં ઓછો. જો આખું ચોમાસું આ રીતે વરસાદ ચાલુ રહે તો પાક સારો ઉતરે.
પણ આ વર્ષે તો શરૂઆતથી જ ક્યાંક 10-12 ઇંચ જેટલો સાંભેલા ધારે વરસી જાય છે તો ક્યાંક ઝરમર જ ચાલુ રહી છે. આમાં ખેડૂતો કરે શું?
હું એ જ કઉ છું ભાભી, ઓમાં કરવું શું, એ જ નહીં સમજાતું. એ નમસ્તે ભાઈ શંકર
ભાઈ, નમસ્તે.
હા નમસ્તે ભાઈ.
પણ આમ ઓચિંતા ક્યાંથી?
ઓચિંતું આબું પડે એવું જ થયું તું. આ કપાસમાં ને મગફળીમાં પેલો મુઓ ધોરો ગધેરા નામની નવી જીવાતની બૂમો પહેલેથી જ ચાલુ થઈ ગઈ છે ભાઈ.
પણ
ભાભી, હવે તમાર ભાઈ તો જ્યાં પાણીની ખેંચો ને ત્યાં પાકમાં પાણી આલવા અને નેંદવા અને ઢૂંઢવામાં પડ્યા છું. એટલે મી કર્યો ડોક્ટર પરાશરજીને ફોન.
બરાબર.
તે અમન કે હાલ ને હાલ શંકરભાઈ પોહે પહોંચી જ જો. આજ એની ચર્ચા કરવાની છે એટલે હું આઈ જઈશ.
તમારી વાત તો ખરી છે હો ભાભી, આજે એમણે આ વિશે જ ચર્ચા કરવાનું અમને કહ્યું છે.
જો કપાસ કે મગફળીની વાત કરીએ તો જેમણે વહેલી વાવણી કરી નાખી હશે એમને તો અત્યારે પાક એક એક મહિનાનો થવા આવ્યો હશે.
બરાબર ને?
અને વચ્ચે ઉઘાડ પણ ઘણા દિવસ નીકળ્યો હતો, એટલે નિંદામણ કાઢવાના કે ઢૂંઢિયું બેલી ચલાવવાના કામ કરી જ લીધા હોય.
ઈમો તો તમારા ખેડૂતોનો કોઈ કહેવું જ ના પડે. આ મુમા નણંદ ત્યાં જઈતી ને અને આજ ઓય આઈ, પણ રસ્તામાં એક ખેતર ગંદુ ગોબરું નહીં જોયું. ઓ વાહ, અમે તમારું ચોખ્ખું ચણક પાક ઉભો.
એટલે કે હવે પછી જો 2-3 ઇંચ વરસાદ થાય ને ભાભી તો બધું પાણી જમીનમાં ઉતરી જ જાય આવા ખેતરમાં અને ભેજ સચવાઈ જ રહેશે.
પણ એથી વધારે વરસાદ થાય ને તો અનિજ રોમાણસન ભાઈ.
ભાભી, આ જ વાત મહત્વની છે. પાણી જેમ પાકના વૃદ્ધિ વિકાસ માટે ઉપયોગી છે એમ જ વધારે પાણી પાકને નુકસાનકારક છે. ઉભા પાકમાં જો પાણી ખેતરમાં ભરાઈ રહે તો મૂળ ખાઈ કે કોવારો તો આવવાનો જ છે.
જમીન કે મૂળ ન હવા મળે નહીં એટલે છોડ ન બાપડાના રોમ રમી જાય.
અને એટલે જ ખેતી નિષ્ણાતો કહે છે ભાભી કે ખેતરમાં ભરાઈ રહેલા પાણીનો વહેલામાં વહેલી તકે નિકાલ કરી જ નાખવાનો.
બરાબર.
એ માટે ઢાળ બાજુ જો શેઢે માટી ઊંચી ચડી ગઈ હોય તો એ પણ નીચી કરી નાખવાની, કાઢી નાખવાની. અને ઘાસ ઉગી નીકળ્યું હોય કે ખેતરનો બીજો કચરો વહેણમાં આડે આવતો હોય તો એ પણ કાઢી નાખવાનો.
સાચી વાત છે ભાઈ.
અને નિંદામણ તો સહેજે નહીં થવા દેવાનું, નહીતર આપણે પાક માટે આપેલા ખાતર અને પાણી નિંદામણ વાપરી નાખશે અને પાકનો વિકાસ અટકાવી દેશે.
ભાભી, એ તો બધો ખેડૂતો હવે જોણી જશે અને પાક નેનો હોય ત્યાં સુધી તો બેલી કે કરબ ચલાવીએ નોખીએ, પણ છોડ મોટા થઈ જાય પછી જો નેંદળ ઉગતું હોય ને તો શું કરવું એ કહો.
સાંભળો, પાકના 2 ચાસ વચ્ચે 2-3 ફૂટનું અંતર તો હોય કે નહીં?
ઓ વાહ, આ ચુમાહામાં તો એટલું તો ખરું છો ભાઈ.
બસ, તો પછી એટલી જગ્યામાં કાં તો ચાલીને કે પછી હાથથી નિંદીને નિંદામણ કાઢી નાખવાનું.
પણ શંકરભાઈ, મજૂર તો મળવા જોઈએ કે નહીં?
ભાભી, તો નિંદામણ નાશક પેરાકોટ ગ્લાયફોરાઇટ અથવા ગ્લાયફોસેટ જેવી દવા પણ છાંટી શકાય.
કઈ દવા? પેરાકોટ ગ્લાયફોરાઇટ. અને ગ્લાયફોસેટ તો આપણી જૂની દવા છે.
ઓ ભાઈ, તો લખેલું જ છે. પણ શંકરભાઈ, એ તો પાક ઉપર ઉડે તો મોય પાકને મારી નોખ કે નહીં?
ભાભી, આપણે છોડ ઉપર દવા ઉડવા દઈએ તો ને?
એ તો શી રીતે બને ભાઈ?
સાંભળો, પહેલું તો નોઝલ ની ડાબી જમણી કે ચારે બાજુ ઘોડા ગાડીના ઘોડાની આંખે બાંધે ને એવા હુડ ડાબલા બાંધી દેવાના, એટલે આજુબાજુ પાક ઉપર ઉડે નહીં દવા. પછી પવન ના હોય ને ત્યારે જમીનથી 5-6 ઇંચ ઊંચી જ નોઝલ રહે. એ રીતે પાછલા પગે ચાલતા રહીને આ નિંદામણ નાશક દવા છાંટીએ ને તો મોટું નિંદામણ પણ સાફ થઈ જાય ને પાકને નુકસાન પણ ન થાય.
પણ જમીન ઉપર તો દવા રહેવાની જ છે ને
ભાભી? નિંદામણ નાશક દવા જેટલી નિંદામણ ઉપર પડશે એટલી જ કામ કરશે. જમીન પર પડ્યા પછી એ બીજી જ મિનિટે બિનહાનિકારક બની જાય છે, એટલે એવી ચિંતા તો નહીં કરવાની.
પણ તો એ ભાભી, ખેડૂત ને તો બિયારી ને દવા સોંટવી પડે ને?
કેમ?
અરે ભાઈ, એટલે તો હું એના કરતા છે ને પાક ને કશી અવરી અસર ના થાય ને એવી કોઈ નિંદામણ નાશક દવા ખરી કે નહીં? એ મન
એવી દવા પણ છે જ, પણ એમાં શું છે કે સાંકડા પાન વાળા નિંદામણ અને પહોળા પાન વાળા નિંદામણ ની દવા અલગ અલગ હોય.
પણ શંકરભાઈ, ચોમાહામાં તો 80% ની અંદર તો હોકડો પણ વારો જ હોય છે કે
નહીં?
તો એવા નિંદામણ કાઢવા માટે ક્વિઝાલો ફોગ છાંટી દેવાની, સાંકડા પાન વાળા બધા નિંદામણ બળી જશે.
ભાભી, આ નોમ જરા મૂઢે ચડે એવું નહીં, જરા ફરીથી બોલો.
હું બોલું, જો
આ શંકરભાઈ,
ક્વિઝાલો ફોગ,
કવિ જાલો ફોગ, યાદ રહેજો, યાદ રહેજો.
બોલો બોલો, ફરીને કહ્યું ને
શંકરભાઈ, શંકરભાઈ, કવિ જાલો ફોગ.
ભાભી, હવે ખેતીને જો પોષણક્ષમ બનાવી હશે તો નવી નવી દવાઓને ઓળખવી પણ પડશે અને યાદ પણ રાખવી પડે.
પણ ભાભી, જેટલું યાદ રાખીએ કો, આ હું હમણાંની જ વાત કરું, બીજી જીવા તો ઓછી હતી ને, ત્યાં પેલી દોરા ગધેરા નોમની નવી જીવાત ફૂટી નીકળી. સબ શું કરવાનું કયો?
ભાભી, અંગ્રેજીમાં એને મિલી બગ કહેવાય.
મિલી બગ?
હા.
અને એના શરીર પર પાતળું ચીકણું પડ હોય, એટલે એને ગુજરાતીમાં આપણે ચીકટો કહીએ છીએ.
ઓ વાહ.
વળી જીવાત હઠીલી ને સફેદ રંગની છે, એટલે આપણે ખેડૂતો એને નામ આપી દીધું ધોળા ગધેડિયા.
પણ ભાઈ, ચેવી હઠીલી જીવાત હે આ, તમે માનશો? જે છોડ ઉપર ચડી જઈ એ છોડ ને ડુખ થી ખાવાનું ચાલુ કરો, તે શેક છોડ બોડો થઈ જાય ને, ત્યો લગી ખાખાખાવી.
ચીકટાનો ઉપદ્રવ વધી જાય તો છોડ ઉખાડીને ફેંકી દેવા સિવાય બીજો કોઈ ઉપાય જ ના રહે, એટલી અઠીલી આ જીવાત છે. માનજો,
વળી ખેતરમાં પાક ઉભો ના હોય ત્યારે શેઢાપાળા ઉપરના ઘાસ, બાવળ કે આવળ ઉપર આ ચીકટા જીવતા રે ભાભી, અને એની માદા જમીનમાં ઈંડા મૂકતી જ રહે. જેવો વરસાદ થાય કે જમીનમાં ભેજ વધે, એટલે આપણે પાણી પીવડાવીએ ને પિયત, તો નવો પાક વવાય, એટલે સડસડાટ થડ ઉપરથી છેક ડુંક સુધી પહોંચી જાય.
પણ શંકરભાઈ, આનો કશો ઉપાય તો અશક નહીં ભાઈ?
પહેલો ઉપાય છે શેઢાપાળા સાફ કરવાનો.
પહેલો ઉપાય છે શેઢાપાળા સાફ રાખવાનો.
અને પાકમાં પણ એ શેઢા તરફથી જ દાખલ થાય છે, બરાબર? એટલે બીજું કામ કરવાનું, શેઢા તરફના છોડ પર ધ્યાન રાખવાનું.
બીજું કરવાનું, શેઢા તરફના છોડ પર ધ્યાન રાખવાનું. અને મનો કે 5-10 છોડમાં ચીકટાના બચ્ચા જોવા મળે તો શું કરવાનું કહો?
તો તરત જ મોનોક્રોટોફોસ, આપણી જૂની દવા છે કે નહીં?
હા.
ક્વિનાલફોસ, DDVP, બરાબર, ટ્રાઇઝોફોસ, આ ચાર તો જાણીતી જ છે. ક્લોરપાયરીફોસ એ પણ જાણીતી છે જૂની. કે પ્રોફેનોફોસ, આ 6 માંથી કોઈ પણ એક દવાનો છંટકાવ શેઢાથી શરૂ કરીને ઉભા બધા પાકમાં કરી દેવાનો.
બરાબર.
એમાં થોડું કપડાં ધોવાના સાદા સાબુ કે ડિટર્જન્ટ પાવડરનું પાણી એ દવા છોડ ઉપર ચોંટી રહે એ માટે, અને બધી દવા છોડમાં જલ્દી શોષાઈ જાય એ માટે સ્પ્રેયર પ્રકારનું પ્રવાહી પણ ભેળવવાનું, એટલે છોડમાં અને જીવાતના શરીરમાં પણ દવા પહોંચી જ જશે.
બરાબર.
અને જીવાત કાબુમાં આવી જશે.
અને 6-7 દિવસે વધુ એક છંટકાવ કરી દેવાનો ભાભી, એટલે ચીકટા જેવી હઠીલી જીવાતને નિયંત્રણમાં લાવી શકાય જો શરૂઆતના તબક્કામાં હોય તો.
પણ શંકરભાઈ, આ જમીનમાં હંતાઈ રહેલો ઈંડોનો નાશ કરવા શું કરવાનું?
ભાભી, એ માટે પેલી દાણાદાર ફોરેટ દવા જે છે ને, જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે છાંટી દેવાની.
કઈ? ફોરેટ.
ફોરેટ ચાલુ જાય તો.
એટલે ભેજ સાથે છોડમાં ચૂસાઈ જશે. તો 1.5 મહિના સુધી ચિકટાના બચ્ચા એવા ઝેરી છોડ સામે જોઈ પણ નહીં શકે.
બસ બસ બસ. અને દવા જો ચિકટાનો ઈંડો ન અડકી જશે ને તો એ પણ ત્યાં શાખ થઈ જશે.
બિલકુલ ઘણી વાત. પણ ઉમા, હવે સમય મર્યાદા સાફ થવા આવી છે, એટલે આજનો ઇનામી સવાલ અને 69માં અને 70માં એમ બે મણકાના ઇનામ વિજેતા ચાર મિત્રોના નામ જાહેર કરી દઈએ.
હા, હવે 3 અઠવાડિયા સુધી તો એક સાથે 4-4 નામ જાહેર કરવાના છે જ નહીં.
આપણે વચન આપ્યું છે એટલે જાહેરાત તો કરવી જ પડશે. બોલો, 69માં કાર્યક્રમના ઇનામ વિજેતા મિત્રો કોણ કોણ છે?
લાલ, 69માં કાર્યક્રમમાં આપણે પૂછેલું કે ખેત તલાવડી બનાવવા માટે સરકાર તરફથી શું સહાય મળે છે,
અને એનો સાચો જવાબ છે ખેત તલાવડી બનાવવા સરકાર તરફથી 36 મણ ઘઉં મળે છે.
ફોન કે પત્ર દ્વારા સાચો જવાબ આપનારામાંથી ડ્રોમાં 151 રૂપિયાના બીજા ઇનામ માટે વિજેતા થયા છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગામ લાખાવડના વિજયભાઈ અર્જણભાઈ ધોળકિયા.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતનારાનું નામ ચંપા ભાભી તમે જાહેર કરો. લો
એ હા, લાવ 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 ભાઈ. ભાઈ ભાગ્યશાળી છે, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગોમ ખરસલિયાના અમૂલભાઈ રાહાભાઈ બામભણિયા.
અને 70માં કાર્યક્રમમાં આપણો ઇનામી સવાલ એ હતો કે કપાસની સાંઠીઓ કે બીજો કચરો ખેતરમાં શા માટે ના બાળવો જોઈએ,
જેનો સાચો જવાબ છે ખેતરમાં સાંઠીઓ કે ખેતીનો બીજો કચરો બાળીએ તો જમીનમાં રહેલા આપણને ઉપયોગી એવા બેક્ટેરિયાનો પણ નાશ થાય છે, ટૂંકમાં જમીન મરી જાય છે.
એમાં 151 રૂપિયાનું બીજું ઇનામ જીતનારા મિત્ર છે જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથરના કાનાભાઈ અર્જણભાઈ કેસરિયા.
ભાભી એમ કરો, 70માં કાર્યક્રમના પહેલા ઇનામના વિજેતાનું નામ પણ હવે તમે જ જાહેર કરી દો. લો
લાવ લાવ ભાઈ, આ તો મારો હું એ નસીબદાર છું. ઓ ભાઈ, આ વખતના નસીબદાર છો જિલ્લો જુનાગઢ બેહાણ તાલુકાના ગોમ ચોડવડીના પ્રજ્ઞાબુન. પણ એ પ્રજ્ઞાબુન, મારે તમને છે ને એક રિક્વેસ્ટ કરવાની છે.
કરો કરો.
ઓ વાહ, એવું છે ને પ્રજ્ઞાબુન કે તમે છે ને ફરી ફોન કરીને તમારું પાક્કું સરનામું આલી દેજો
અને આખું નામ પણ.
ઓ વાહ, કારણ કે અડધું પડતું નહીં ચાલે બુન.
મિત્રો તમને ચારેય ને ખૂબ 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 ધન્યવાદ.
હું તો દર ગુરુવારે હોજે હાત ના 20 મિનિટે રેડિયો ફરતા બેહી જનારા બધાને ધન્યવાદ આલુ છું. હો શંકરભાઈ,
પણ ભવિષ્યમાં ધન્યવાદ આપવા માટે આજે સવાલ તો પૂછવો પડશે.
આજનો ઇનામી સવાલ પણ તૈયાર જ છે. લો વાંચો.
તો લખો મિત્રો, આજનો એટલે કે 76માં કાર્યક્રમનો ઇનામી સવાલ છે, મિલીબગ એટલે કે ચિકટાને નિયંત્રણમાં લેવા કઈ કઈ દવાઓ છાંટી શકાય.
ભાઈ પ્રશ્ન બરાબર જોતી હોભળક નહીં. લો ભાઈ, અબુ નમુ ફરીને બોલું છું. હા
બોલો બોલો.
હા, મિલી બગ એટલે કે ચિકટાને કાબુમાં લેવા ચઈ ચઈ દવાઓ સોટી હકાય છે.
બસ, દર ગુરુવારની જેમ આજે પણ તમારા ફોન આવતા રહેશે ત્યાં સુધી પરેશભાઈ, રમેશભાઈ, વિકાસભાઈ અને અમે 95 27 17 235 995 ઉપર તમારા જવાબ તમારા જ અવાજમાં રેકોર્ડ કરવા બેઠા છીએ.
અને ફોન ઉપરાંત પત્ર દ્વારા જવાબ આપવા કે ખેતીને લગતી બીજી કોઈ માહિતી મેળવવા કે પછી તમે કરેલા કોઈ નવા પ્રયોગ હોય એ અમને જણાવવા નિસંકોચ સંપર્ક કરી શકો છો.
અને હા મિત્રો, તમે કરેલા નવા પ્રયોગ વિશે જેણે ચાતર્યો નવો ચીલો એ વિભાગમાં અમે દર 15 દિવસે સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ કાર્યક્રમમાં તો પ્રસારિત કરીશું જ, સાથે DSC ના ખેડૂતો માટેના મેગેઝીન દીવાદાંડીમાં પણ પૂરી વિગતો પ્રકાશિત કરીશું, એટલે સંપર્ક કરતા જ રહેજો. ખરું કે નહીં ભાભી?
ઓ વાહ, અને સરનામું તો હવે કોઈને પૂછવા જવાની જરૂર જ નહીં.
બસ
અમે ગોમ પહોંચી જુ સર.
અરે તોય યાદ કરાવી દઉં, સજ્જતાનો સંગ
લાવે ખેતીમાં રંગ,
DSC
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ 58. મિત્રો, DSC અને સજ્જતા સંગ તો એટલું જ ઈચ્છે છે કે આપણી ખેતી સમૃદ્ધ બને, આપણે ખેતી અને પશુપાલનમાં પ્રગતિ સાધીએ.
અને એટલે તો યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી આપણે લગભગ 20 મહિનાથી આ પ્રયાસો કરી રહ્યા છે. મિત્ર,
ટૂંકમાં એવું કહી શકાય શંકરભાઈ, આળસ ખંખેરી થઈ જો તૈયાર અને લાગી જો ખેતીનો કોમો, ફતે આપણી હાથે જ છે.
બસ, ચંપા ભાભીની આટલી શુભેચ્છા સાથે અત્યારે કહી દઈએ નમસ્તે, આવજો.